तारीख 14/8/1987 पूज्य बहनशीना वचनामृत बिल नंबर 176 અને 177 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 132
આનંદ ની વાત કરી છે. મુક્ત દશા એ પરમાનંદ નું મંદિર છે એવી ભાષા છે. પરમ આનંદ ક્યાં રહે છે? જ્યાં મુક્ત દશા હોય છે ત્યાં પરમાનંદ ઉત્પન્ન થાય છે. જે દશાને પ્રતિબંધ હોય, જે દશામાં મલિનતા હોય અને જે દશામાં દુઃખ હોય એમાં આનંદ વ્યાપતો નથી, આનંદ ઉત્પન્ન થતો નથી. પ્રતિપક્ષે છે એ મુક્ત દશા એવી છે કે એમાં માત્ર મુક્તપણું છે એટલું જ નહીં, પણ ઉત્કૃષ્ટ આનંદની આત્માના પરમ આનંદની એમાં ઉત્પત્તિ હોય છે. મુક્ત દશા સ્વયં પરમાનંદનું મંદિર છે. પરિયોગ પરમાત્મા અને સિદ્ધ પરમાત્માને મુક્ત દશા છે. એથી નીચેના ગુણ સ્થાનમાં એટલે 12 ગુણ સ્થાન પર્યંત સ્વભાવને પ્રતિબંધ વાળી દશા છે. કેમ કે 12મા ગુણ સ્થાનમાં ચારિત્ર પ્રત્યુ છે તો પણ જ્ઞાન છદ્મસ્થ અવસ્થાનું પૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ અનંતમાં ભાગે છે. ભલે ગંધર્વ દેવનું જ્ઞાન હોય 12 ગુણની રચનારું, તો પણ જ્ઞાન શક્તિ જ્ઞાનનો વિકાસ એ અનંતમાં ભાગે છે. પૂર્વ જ્ઞાન સરખામણી એ જ્ઞાનના પરિણમનમાં પૂર્ણ પરિણમનમાં એ પ્રતિબંધ છે. સ્વભાવમાં પ્રતિબંધ છે ત્યાં મુક્ત દશા નથી. અને જ્યાં સ્વભાવનો પ્રતિબંધ હોય ત્યાં આનંદ પણ પૂરેપૂરો હોઈ શકે. પૂરો આનંદ ક્યાં આવે? કે જ્યાં દશામાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હોય અને પરિપૂર્ણ પૂર્ણ દશા હોય, સંપૂર્ણ વિકસિત દશા હોય ત્યાં પૂર્ણ આનંદ હોય છે. મુક્ત દશા પરમાનંદનું મંદિર છે. તે મંદિરમાં નિવાસ કરતા મુક્ત આત્માને અસંખ્ય પ્રદેશે અનંત આનંદ પરિણમે છે. હવે એ આનંદનું ક્ષેત્રની વાત કરે છે કે એવા મુક્ત દશાના પરમાનંદના મંદિરમાં નિવાસ કરતા બિરાજમાન રહેતા મુક્ત આત્માને ત્યાં આનંદ આવે છે. કે સર્વ પ્રદેશે અસંખ્ય પ્રદેશે એટલે આત્માના સર્વ પ્રદેશે એક એક પ્રદેશે અનંત આનંદનો અનુભવ છે. પ્રદેશ પ્રદેશથી અનંત આનંદનો અનુભવ છે. એ આનંદ વચનાતીત છે અને મનાતીત છે. વચનથી પણ પાર છે અને મનથી પણ પાર છે. જ્યાં વચનની ગતિ નથી, શક્તિ નથી, મનની ગતિ નથી, મનની કોઈ શક્તિ નથી, પરમાનંદનું પરિણમન મુક્ત દશામાં સર્વ પ્રદેશેથી અનુભવ ઉત્તર થાય છે. નીચે પણ ચોથા ગુણ સ્થાને પ્રથમ આત્માનંદનો અનુભવ થાય છે સમ્યક દર્શનના કાળમાં. ત્યારે પણ અસંખ્ય પ્રદર્શનથી જ અનુભવ થાય છે.
બરાબર.
અન્નમતમાં એ વિષયથી વધારે હોવાથી કલ્પના કરેલી છે, માનસિક આનંદ ને એ આત્માનો આનંદ માને છે, તે રીતે છે એ આનંદ મનમાં થાય છે. એટલે ક્યાં આનંદ થાય છે તો કઈ આનંદ થાય છે, હૃદયમાં આનંદ થાય છે. એમ કે શું લોકો ત્યાં મારા હૃદયમાં આનંદ ઉભરાય છે, અથવા કોઈ ઉપયોગમાં શરીરના ઉપરના ભાગમાં ગણીને એમ કહે છે અહીંયા ઉચ્ચ સ્થાન છે, સર્વોત્કૃષ્ટ ઉચ્ચ સ્થાન છે, ત્યાં આનંદનો અનુભવ થાય છે. એ કલ્પના છે. વસ્તુતા એ આનંદ છે આત્માના આત્માનો સ્નેહનું પરિણમન હોવાથી, આનંદ શક્તિનું પરિણમન હોવાથી, અને આનંદ શક્તિ પૂરા ગ્રહમાં વ્યાપેલી હોવાથી એની પ્રગટ અવસ્થા પણ સર્વ પ્રદેશમાં વ્યાપે છે. જોકે સર્વગુણની વિકારી કે અવિકારી અવસ્થા બધા જ પ્રદેશમાં વ્યાપે છે. માણસને એમ લાગે છે કે હું આંખથી જોઉં છું એટલે મને આંખની જગ્યાએ જ માત્ર જ્ઞાન થાય છે, કે ઉપયોગ ત્યાં લાગે છે અને ત્યાં એની એકાગ્રતા હોય છે એટલે એને એવો આભાસ થાય છે. વસ્તુતા એ જ્ઞાનનું પરિણમન સર્વ પ્રદેશમાં થાય છે. જ્ઞાનનું પરિણમન સર્વ પ્રદેશમાં થાય છે. એવી જ રીતે વેદનાનું એક સ્થાન હોય ત્યાં જ વેદના થાય છે એમ છે. વેદના થાય ત્યારે જે દુઃખ થાય છે એ અસંખ્ય પ્રદેશે, આનંદનું ઉલટું વિપરીત વિકારી પરિણમન દુઃખરૂપ થઈને પરિણમે છે, એ પણ સર્વ પ્રદેશે પરિણમે છે. પણ એ પ્રકારનો અવલોકન નથી એટલે એનો ખ્યાલ સુધા આવતો નથી. વિચાર કરે, અવલોકન કરે તો સમજાય જ છે. આગમથી ન્યાયથી તરફથી યુક્તિથી પણ સમજાયેલું છે કે જો આત્મા મનમાં ગુણો સર્વ પ્રદેશે, આત્મા એક અખંડ દ્રવ્ય હોવાને લીધે એનો ગુણ જો સર્વ પ્રદેશે વ્યાપેલા હોય તો એની અવસ્થા પણ સર્વ પ્રદેશે જ પરિણમે, એમાં કોઈ પ્રદેશ બાદ રહીને પરિણમે એમ બની શકે. એવી વાત લીધી છે કે તે મંદિરમાં નિવાસ કરતા મુક્ત આત્માને અસંખ્ય પ્રદેશે અનંત આનંદ પરિણમે છે. પ્રદેશે પ્રદેશે સર્વ પ્રદેશે અનંત અનંત પરમાનંદ પરિણમે છે. એવા ભગવાન અરિયંતદેવ છે. અરિયંતદેવના આપણે પ્રતિમાજીને સ્થાપિત કરીએ છીએ ત્યાં, અરિયંતદેવના પ્રતિમાજીને સ્થાપન કરીએ છીએ તો એ અનંત આનંદની મૂર્તિને સ્થાપન કરીએ છીએ. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત મૂર્તિ છે અને એની દિશા પ્રાપ્ત કરવાનો પોતાનો આદર્શ છે જીવનમાં. એટલે એ આદર્શને સ્થાપવામાં આવે છે. જે અસંખ્ય પ્રદેશ સરખા છે, દરેક જીવના આકાર નાનો મોટો હોય, કોઈની કોઈ અરિંદ ભગવાનની કાયા 500 ધનુષની, જેમ કે સિમંદર પરમાત્મા જયારે બિરાજમાન છે એમની કાયા 500 ધનુષની છે, ઋષભદેવ ભગવાનની કાયા પણ 500 ધનુષની છે, છેલ્લે અંતિમ સાધુનાથ મહાવીર પરમાત્મા થયા એમની કાયા 7 હાથની હતી, પેલા હાથમાં 7 હાથની હતી, તો પણ પ્રદેશો સર્વનામ સરખા. કીડીને કંઠવાનો શરીર હોય જીવને, કીડી કંઠવા તો પણ એને અસંખ્ય પ્રદેશ છે, અને યોગનું મોટું પ્રાણી હોય જેનું યોગન જેવું શરીર હોય, આ સ્વયંભર મોટા મગરમચ્છ હોય છે, ચાર યોગન એટલા જ પ્રદેશો છે, સંકોચ વિસ્તાર થાય છે પ્રદેશોનો, પણ એમાં વધત સંકોચ વિસ્તાર થશે એ પ્રદેશ બીજા પ્રદેશને ઉદાહરણ આપે છે. એટલે કદ નાનું દેખાય છે, કદ એટલે ક્ષેત્રફળ, વોલ્યુમ નાનું દેખાય છે, કુલનું મોટું દેખાય છે, પણ બધા જીવોના પ્રદેશ એક સરખા છે. આકાશના પ્રદેશથી અથવા એક પરમાણુના માપથી યુનિટ રાખીને માપવામાં આવે તો કેટલા અસંખ્ય પ્રદેશ છે કે લોક પ્રમાણ 14 બ્રહ્માંડ, લોક 343 ગંધરાજો, જેટલા લોકના પ્રદેશો છે એટલા એક જીવના પ્રદેશો છે. ઓછા નથી, કોઈના ઓછા નથી. અને એવા અનંત જીવો એક લોકની અંદર હોવા છતાં, અનંત અનંત જીવો એક લોકની અંદર હોવા છતાં કોઈને ક્યાંય અથડામણ થતી નથી, ક્યાંય ગળદી થતી નથી, ક્યાંય તકલીફ પડતી નથી. આ શરીરની અંદર મુખ્ય જીવ એક, જે આપણે ભાનથી વાત કરીએ છીએ કે હું જીવ છું, ફલાણો હું જીવ છું, તો આ શરીર મારું છે, આ શરીર ઉપર મારો સમાન અધિકાર છે. કેવું મારી તારા સિવાય પણ આ શરીરમાં બીજા પાર વગરના જીવો રહેલા છે. અત્યારે કૃષ્ણના જીવો, લોહીના જીવો, એ સિવાય અનેક પ્રકારના જીવો રહે છે. એ જીવો પણ અસંખ્ય પ્રદેશ છે, આ જીવ પણ અસંખ્ય પ્રદેશ છે, ને એ પ્રત્યેક જીવો પણ અસંખ્ય પ્રદેશ છે, સરખા જ પ્રદેશ છે. કદ નાના મોટા છે, પણ પ્રદેશ એના સરખા છે. કોઈ ક્ષેત્રથી પણ નાનો મોટો નથી, કોઈ ગુણથી પણ નાનો મોટો નથી. તેથી બધા જીવો સરખા છે. સરખો સ્વભાવ હોવાને લીધે સ્વભાવને ધર્મ કહે છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં બધાને સાધનની કહે છે. સરખો ધર્મ ધારણ કરવા વાળા બધાને સાધર્મી કહે છે. આ અજૈન છે માટે સાધર્મી નથી, આ તિર્યંચ ને નારકી છે માટે સાધર્મી નથી, આ હલકાપુરમાં ભેડ ચુમાર ભંગીમાં જન્મો છે માટે સાધર્મી નથી, એમ નથી. બધા જ સાધર્મી છે. એ વિશાળ દ્રષ્ટિ છે જૈન દર્શનમાં. એટલી વિશાળ દ્રષ્ટિ છે કે એટલી વિશાળ દ્રષ્ટિ જગતના કોઈ સાહિત્યમાં કે કોઈ સિદ્ધાંતમાં નથી, જગતના કોઈ સિદ્ધાંતમાં નથી. બહુ બધો માનવ ધર્મ સુધી લોકો પહોંચે છે કે બધા મનુષ્યો મનુષ્ય જાતિના હોવાથી બધા સરખા છે, કોઈને ઊંચ નીચ ગણોમાં અને કોઈના પ્રત્યે દુઃખ થાય એવું વર્તન વલણ કરો મારો, એટલું બહુ બધો કહેવામાં આવે. એટલે એક દેશ ને બીજા દેશ વચ્ચે ફાલતુ લડાઈ કરવામાં અને દુઃખી થવામાં બધા ગ્રહણ જોડીઓ અહીંયા કહે છે કે એકનું ક્ષેત્ર નથી, બધા જ જીવો સરખા છે. અને કોઈ પણ જીવોને કિંચિત માત્ર દુઃખનું કારણ પૂરતી બને એવું કોઈ પણ સાધક જીવ અંતરથી ઈચ્છતા નથી. કોઈ પણ સાધક જીવ એ વિષયની ભાવનાને વિચારવામાં કે તપાસવામાં આવે તો એ સ્પષ્ટ છે કે કોઈ સાધક જીવ જે આત્માને ઓળખે છે તેથી બધા આત્માને ઓળખે છે. પોતાના આત્માને ઓળખતા હોવાને લીધે સર્વ આત્માનું જેને જ્ઞાન થયું છે એ કોઈ પણ આત્માને પોતાના કારણથી કે પોતાના નિમિત્તથી દુઃખ દુઃખ આપી શકાતું નથી, પણ નિમિત્ત પડે છે. એ નિમિત્તપણું પણ નિમિત્તત્વ પણ સ્વભાવમાં ન હોવાને લીધે પોતાની કોઈ અવસ્થા વિકૃત અવસ્થાથી પણ કોઈને દુઃખ ન થાય એવી એની ભાવના હોય. એટલે બાહ્ય વ્યવહાર પણ જૈન પરંપરા જેવો ક્યાંય પણ જગતના કોઈ સંપ્રદાયમાં જોવામાં આવતો નથી. એ પણ સ્પષ્ટ છે કે એટલી સૂક્ષ્મ વિચારના બીજા જીવોને દુઃખ ન પહોંચે એવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચારના ક્યાંય જૈન દર્શન સિવાય કોઈ જગ્યાએ કરવામાં આવતી એ પણ ખરી વાત છે. અહિંસા પરમો ધર્મ તો બીજો છે, પોતાની સ્વદયા પાળે છે એ પરમ ધર્મ છે. આ આત્મા અનંતકાળથી બહુ દુઃખી થયો અને દુઃખી થવાનું કારણ પણ પોતે જ પોતાના જ અપરાધને લઈને દુઃખી થયો એ જ્યારે પોતાને ખ્યાલમાં આવે છે, સમજમાં આવે છે, ત્યારે એને પોતાની દયા આવે છે અને પોતાને અનંત દુઃખમાંથી મુક્ત કરીને પરમાનંદમાં સ્થાપિત કરવા માટે એ જીવ મોક્ષ માર્ગમાં આરૂઢ થાય છે, તૈયાર થાય છે, ત્યારે એને ભગવાન પણ એને ભવ્ય કહીને સંબોધે છે. એ આત્મભવી જીવ હવે તું અમારી નાથમાં ગયો, ભલે વાણી કહે કે ન કહે પણ જ્ઞાનમાં આવી જાય છે કે હવે તું અમારી નાથમાં સિદ્ધપદમાં આગળ જતા બિરાજમાન થઈ. ધન્ય છે તારા પુરુષાર્થને કે તે દિશા બદલી, હવે તારી દિશા બદલાયા વિના રહેશે એમ જ્ઞાનમાં આવી જાય છે. લઈ લઈ ભવ્યતા મૃત્યુમાં કોણ ગણે ત્રિભુવનના અપમાન, આખો લોક એને અપમાન કરતો હોય પણ ભગવાને એને માન આપી દીધું કે હવે છૂટી જઈશ, મુક્ત થઈ જઈશ, અમારા જેવો થઈ જઈશ. પરમાનંદમાં નિવાસ કરતા ત્યાં જેનો નિવાસ કરે છે, અરિયંત ભગવાન આકાશમાં 500 ધનુષ પૃથ્વીથી ઉપર નિવાસ કરે છે એમને, અને શિવ પરમાત્મા સિદ્ધાલયમાં નિવાસ કરે છે એમને. એ તો બહારનું ક્ષેત્ર છે, નિમિત્તથી એ કથન છે. આકાશના અને લોકના ક્ષેત્રનું નિમિત્ત બતાવીને એમ કહેવાય છે. ઉપાદાનથી જોવામાં આવે તો પોતાના અનંત આનંદમાં, આનંદના મંદિરમાં ભગવાન બિરાજમાન છે. એમને અસંખ્ય પ્રદેશેથી, સર્વ પ્રદેશેથી અનંત અનંત આનંદ પરિણમી રહ્યો છે. અનંત આનંદનો, પરમાનંદનો એ અનુભવ કરે છે. પૂર્ણ પરમાનંદનો અનુભવ કરતા હોવાને લીધે તેમને કિંચિત માત્ર કોઈ પણ પદાર્થની ઈચ્છા થતી નથી. નિરીક્ષિત સ્વભાવ છે એનો, જે સ્વભાવમાં ઈચ્છાનો સદંતર અભાવ છે એવું જે મૂળ આત્મ સ્વરૂપ આત્મ સ્વભાવ એવી અવસ્થા પૂરેપૂરી પ્રગટ થઈ ગઈ છે. એમને ઈચ્છા હોય નહીં, ઈચ્છા હોય તેને પૂર્ણ દશા હોય નહીં. આમાં જે ક્યાં કોઈ ઈશ્વરને, ભગવાનને, ભગવાનનું કોઈ પણ સ્વરૂપ કલ્પીને, કોઈ પણ નામ આપીને ઈચ્છાવાળા કલ્પે છે એ બધાનો નિષેધ આવી જાય. વગર કહે કે એમને પ્રદેશે પ્રદેશે અનંત આનંદની પરિતૃપ્તિ વર્તે છે, પૂર્ણ તૃપ્ત દશા વર્તે છે. ત્યાં પછી અતૃપ્તિને વશ ઉત્પન્ન થતી જે ઈચ્છા, ઈચ્છા શું બતાવે છે? અતૃપ્ત દશાને પ્રગટ કરે છે ઈચ્છા. એવી કોઈ પણ ઈચ્છા ભગવાનને, પરમાનંદ જેને પ્રગટ થયો છે એવા પરમાત્માને ક્યારે પણ એક અંશ માત્ર ઈચ્છા ઉત્પન્ન થતી નથી. જો એમના જ્ઞાનમાં સચરાચર ત્રણ લોકનો આ પદાર્થો સર્વ ભૂતકાળ સહિત અને સર્વ ભવિષ્યકાળ સહિત પ્રતિબિંબિત થતા હોવા છતાં પણ એમને ક્યાંય ઈચ્છા થતી નથી. જગતના પદાર્થો અને જગતના જીવ જીવના ચિત્ર વિચિત્ર અનેક પરિણામ જ્ઞાનગોચર થવા છતાં એ સંબંધમાં એવી વિકલ્પ શું ત્યાં થશે? ઈચ્છા થવાનો પ્રશ્ન નથી, વિકલ્પ પણ થતો
નથી.
સર્વ પદાર્થોનું પૂરેપૂરું સ્વરૂપ જાણ્યું છે, એને પૂરેપૂરી સર્વ અવસ્થાઓનું જ્ઞાન એક સાથે વર્તે છે, એમને ક્યાં એ બાજુ કોઈ પણ મેળવવાનો પ્રશ્ન રહેતો નથી. વિકલ્પ થાય ને ઈચ્છા થાય તો વાત બહુ દૂર નહીં છે, પણ ઉપયોગ પણ થતો નથી. ઉપયોગ થયો એવી જગ્યા નથી, જેમ આકાશને હલવાની જગ્યા નથી. આકાશ ક્યાં હાલે? બીજે ક્યાંય બાકી ખાલી જગ્યા હોય ત્યાં જરા ખસે ને, એક દોરાઓ ખસે ક્યાં? આકાશ બસો દિશામાં આકાશ 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 આખું એક જ દ્રવ્ય આપેલું છે. ત્યાં કોઈ પછી પાછળ કોઈ ખાલી જગ્યા નથી. અનંત 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 ક્ષેત્ર છે, વ્યાપ્ત છે, એક જ દ્રવ્ય અખંડ, ત્યાં એને હલવાનો પ્રશ્ન નથી.
બરાબર.
એમ પૂર્ણ ઉપયોગ થયો એને ફરવાનો પ્રશ્ન નથી. નિરોષ અંતર્મુખ રહેતા રહેતા પણ જે ઉપયોગની સ્વચ્છતામાં અને શુદ્ધતામાં ત્રણ કાળ ત્રણયોગનું પ્રતિબિંબ એક સમયમાં પડી જાય, એ ઉપયોગને હલવાની કે ફરવાની ક્યાંય જગ્યા નથી. એવું કોઈ જ્ઞેય નથી કે જેને નથી જાણતો ને જાણવા માટે ફરે ઉપયોગ, એવું કોઈ જ્ઞેય નથી. તેથી એ ઉપયોગને ક્યાંય હરવા ફરવાની જગ્યા રહેતી નથી. પરિપૂર્ણપણે સ્થિર છે અને પરમાનંદનો ત્યાં ઉત્પન્ન થવું છે, એ પરમાનંદની તૃપ્તિ વર્તે છે. પછી સાદી અનંત કાળ પર્યંત એમાં ને એમાં બિરાજમાન રહે છે. ઈચ્છા જરા તીવ્રતા બતાવે છે, અપેક્ષા બતાવે છે. કોઈ પણ અન્ય પદાર્થને વિશે તીવ્ર અપેક્ષા થતા ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને વિકલ્પ છે એ વિચાર માત્ર છે. એમાં અપેક્ષા ન પણ હોય, વિચાર માત્ર છે. આ આમ છે ને આમ નથી, અથવા આમ કેમ નથી, અથવા આમ કેમ છે, સામાન્ય વિકલ્પ ઉઠી શકે છે. ખરેખર તો ઈચ્છા એને મૂર્છા કહે છે શાસ્ત્રમાં. ઈચ્છાને મૂર્છા કહે છે, અને મૂર્છાને ભગવાન પરિગ્રહ કહે છે. બાહ્ય પદાર્થના સંયોગને ભગવાને પરિગ્રહ નથી કહ્યો, એના ઉપર તો પરિગ્રહનો આરોપ આવ્યો છે. જેને જે એ બાહ્ય પદાર્થ ઉપર મૂર્છા છે તેને મૂર્છા એટલે પોતાના બોધાનપણામાં. મૂર્છા એટલે શું? પોતાના બોધાનપણામાં માત્ર પરપદાર્થનું સભાનપણું રહેવું કે મને આ બરાબર રહ્યો, આ બધું મારું બરાબર સચવાઈ ગયું, જળવાઈ ગયું, એની જે સાવધાની અથવા વૃદ્ધિગત થાવ એવી જે પોતાને ભૂલીને અન્ય પદાર્થને વિશે સાવધાની અને મૂર્છા કહે છે. જાગૃતિ અન્ય પદાર્થને વિશે જાગૃતિ અને મૂર્છા કે કારણ કે પોતાને ભૂલ્યો છે, એ જ પરિગ્રહ છે. વસ્તુ પરિગ્રહ નથી. જો વસ્તુ પરિગ્રહ હોય તો અરવિંદ ભગવાનને સમય શરણના દિવ્ય વૈભવનો સંયોગ થયો છે, તો એ તો મોટા પરિગ્રહ નામ ઠરે. ભગવાન તો વિતરાગ છે, એ કોઈની સામે જોતા નહીં. જે સમયસરણને જોતા સંસારના સાધારણ જીવો રોકાઈ જાય, આશ્ચર્યના ગરકાવ થઈ જાય, ભગવાન તો સામે જોતા નથી. સમયસરણમાં બંધુકુટીમાં સર્વથી ઉપર બિરાજમાન છે, સમયસરણને સામે જોતા સમયસરણનું પ્રતિબિંબ એમના જ્ઞાનમાં જરૂર અવશ્ય પડે છે, પણ પોતે તો અંતરલીન જોઈએ છે પૂરેપૂરા. જરા પણ એ ગણશે પણ ઉપયોગ બહાર જતો
વધારે છે.
રૂપ છે, રાગ રૂપ છે, ચારિત્ર ગુણ નો પર્યાય છે અને રાગ રૂપ છે, વિકલ્પ છે. જેમ કે જિજ્ઞાસા થાય, કુતુહલ થાય, કોઈ પ્રશ્ન કરી શકે કે ભગવાનને સમૂહ શરણ કેવું બનાવ્યું છે, દેવો એ જોવાનું મન નહીં થતું હોય, એમનું મન છે એ વરી ગયું છે, હવે મન જીવતું મન ઇન્દ્રિય છે હજી અનંત પરમાત્માને, અને અનંત પરમાત્માને તો દેહનું સંયોગ જ નથી, વિદેહી દશા છે, પણ અનંત પરમાત્માને પણ મન મરી ગયું છે, પહેલા મરી ગયું છે, મન જીવતું નથી. એટલે કાંઈ મનમાં વિકલ્પ થવાનો પ્રશ્ન રહેતો આપણે ઈચ્છા નથી વિકલ્પ. આ સંખ્ય પ્રદેશ આનંદ આનંદ અનંત આનંદ પરિણમે છે. આ મોક્ષરૂપ પરમાનંદ મંદિરનો દરવાજો આ મંદિરમાં ત્યાંથી દાખલ થવાય છે, કે છે આ મોક્ષરૂપ જે પરમાનંદ મંદિર છે એ મંદિરનો દરવાજો સામ્ય ભાવ છે. પ્રવચન થાય કોઈ વિષય ચાલતો હશે, પહેલા અધિકારમાં આ વિષય ચાલ્યો છે એટલે એમાં અનુસંધાન લાગે. મોક્ષના આનંદનો બહુ મહિમા કર્યો છે આચાર્ય ભગવાને, અને એ મોક્ષનો આનંદ ક્યાંથી ઉત્પન્ન થાય છે, જ્યાં સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સામ્ય ભાવ ચારિત્રને મુનિદશાના ચારિત્રને મુનિદશા યોગ્ય સ્વરૂપ સ્થિરતાને સામ્ય ભાવ કહે છે. સામ્ય છે એ મૂળ ક્ષોભ વિહીન આત્મ પરિણામ છે, જેમાં મૂળ અને ક્ષોભ દર્શન મૂળનો અભાવ છે, અને જેમાં ક્ષોભ એટલે ખળભળાટ અસ્થિરતા ચારિત્ર મૂળનો જેમાં અભાવ છે, એવા જે આત્માના વિષમભાવ રહીત સંભાવરૂપ પરિણામ, એક સરખા પરિણામ, જ્ઞાતા દ્રષ્ટા સોનું અને માટીના જૂથાને એક સરખા જ્ઞેય તરીકે જાણે છે, શત્રુ અને મિત્રને એક સરખા જ્ઞેય તરીકે જાણે છે, જીવન અને મરણ, પ્રાણનો સદભાવ અને પ્રાણનો અભાવ છો એ બંને પ્રસંગને જે એક સરખા જાણે છે, ભાવ અને મોક્ષની પર્યાય વચ્ચે પણ જેને સામ્ય ભાવ છે, ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે ભાવજો, એવા માત્ર નાતા દ્રષ્ટા પરિણમનમાં જે સ્થિર થયા છે એને ચારિત્રમંત મુનિરાજ કહેવામાં આવે છે, અથવા મુનિ ભગવાન એને કહેવામાં આવે છે. સારો વખત કર્યો હતો હિમતભાઈ કરી મુનિરાજ પોતે એમ કહે છે કે જો મુનિરાજમાં અને એમ કે અરિયંત દેવમાં હિમ પરમાત્મામાં અમે ફેર માનીએ તો અમે ખરેખર જળબુદ્ધિ છીએ, એ વાત કરી. પંડિત હોય, કરુણાનુયોગનો અભ્યાસ કર્યો હોય, એ ગુણસ્થાનની લાકડી હાથમાં લે ખટપટે, તે મુનિરાજને તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે, ભગવાનને તેરમું ચૌદમું ગુણસ્થાન છે, અને એમાં ફેર માને તો જળ છે, તો પછી આ કરુણાનુયોગનો શું, મારી કરુણાનુયોગનો અહીંયા અધિકાર ચાલતો નથી. અહીંયા જે સ્વભાવનો અધિકાર ચાલે છે, આત્માનો અધિકાર ચાલે છે, ત્યાં એ બધા સિદ્ધાંતોથી પર એવી કેટલીક વાતો ચાલે છે. અધ્યાત્મના એવા અનેક સિદ્ધાંત છે, એક નથી, એવા અનેક સિદ્ધાંત છે કે જે દ્રવ્યાનો યોગ, કરણાનો યોગ, ચરણાનો યોગ અને બધા ચારણ અને કથાનો યોગ, ચારે અનુયોગથી પાર કેટલીક વાત કરે છે, એની અપેક્ષા જેને લાગુ ન પડાય, લાગુ પડે તો એ સમજી શકે નહીં, લાગુ પડે તો પાડે તો એ સમજી શકે નહીં. આત્માની બુદ્ધિ નહીં, આત્મા એવી બુદ્ધિ વાળો નથી. નીચે ઉતારે પછી ચોથા ગુણ સ્થાન કે પાંચમા ગુણ સ્થાન વચ્ચે સાધક હોય એને ભગવાન માં ફેર માનવો એ પણ જળ બુદ્ધિ હેતુ છે. નિમિત્ત તો એક સરખું રહ્યું છે, જે અરવિંદ પરમાત્માથી જીવને મોહ મળે અને એનો ભાવભાવ મટી જાય એ જ બોધ અહીંયા નીચેના સ્થાનના કોઈ પણ સાધકથી મળે છે. કે પોતાને તો નિમિત્તપણે જે રીતે ભગવાન નિમિત્ત પડે છે એ જ રીતે નિમિત્તપણે બીજા સાધકો નિમિત્ત પડે છે. મારું ભવભ્રમણ છૂટવામાં તો બંને તુલ્ય છે, સરખા છે, એવો નીકળીને એમાં ફેર પાડવાની ઈચ્છા કરતા હૃદય આવું ગંભીર વાત છે. જાતિ એક છે, જાતિ એક હોય પણ તારતમ્ય ભેદ તો ખરો ને, એ તારતમ્ય ભેદ હોવા છતાં પણ સાંભળવા જરૂરી છે. તારતમ્ય ભેદ હોવા છતાં પણ એનું નિમિત્તત્વ એક સરખું છે, જરા પણ ઓછું વધારે કરોડપતિ 1 લાખ આપે કે લખપતિ 1 લાખ આપે, 1 લાખ મળે છે એમાં શું ફેર પડે છે? એમાં એક રૂપિયો ઓછો હોતો થતો નથી. અથવા ત્યારે સત્પુરુષ જ્ઞાની મળે છે ત્યારે એના પ્રત્યે મુમુક્ષુજીને કેવી ભક્તિ જાગે છે કે કોઈ નિર્જીવી જ્ઞાન ધારી પરમાત્મા મારી માટે દેહ ધારણ કરીને અહીંયા પોતાને સર્વાનુમિને જોઈને કોઈ દેહ જ્ઞાન ધારી પરમાત્મા એ સંગલી કરતા. પરમાત્મા તારે છે એટલે તો સત્પુરુષનું તીર્થ કહેવામાં આવે છે. બીજા જે તીર્થ છે એ તો બાદમાં જે ક્ષેત્રતીર્થ છે એ તો જળ છે, ચાહે સમય શિખર હોય કે ચાહે ગિરનાર શિખર હોય, પણ એ તો પરમાણુનો ઢગલો છે, જથ્થો છે. જ્યારે જ્ઞાની છે ત્યારે તો મુનિ અને જીવંત તીર્થ છે. તારે તો તીર્થ કરવામાં નિમિત્ત થાય તેમ તીર્થ એમ છે, બરાબર જીવંત તીર્થ કરવામાં. પરમાણુ મંદિરનો દરવાજો સામ્ય ભાવ છે, સામ્યભાવરૂપ ચારિત્ર દશા ઉત્પન્ન થયા વિના કોઈને સીધો મોક્ષ થાય તેવું કદી બનતો નથી. એને ચારિત્ર હોય હોય થાય થાય ને ચારિત્ર દશા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. ચારિત્ર દશા એટલે મુનિ દશા, મુનિ દશા એટલે અંતર બાહ્ય નિર્ગ્રંથ દશા, એને મુનિ દશા કહેવામાં આવે છે. એમાં અંતર બાહ્ય નિર્ગ્રંથ દશામાં ક્યાંય બીજો ફેરફાર ચાલે એવું નથી. જેમ દેવના સ્વરૂપમાં અંતર બાહ્ય ફેરફાર એ પોષાય પોષાણની ચીજ નથી, એ મુનિ દશામાં દેવ ગુરુ દેવ પછી ગુરુનું સ્થાન જોવું, એ નિર્ગ્રંથ ગુરુ અંતર બાહ્ય દેવી દશા હોય એની વિતરાગ દશામાં કાંઈ ફેરફાર પોસાય એવું નહીં હે. જરા ફેરફાર માને એટલે માર્ગના બદલે ઉન્માર્ગમાં આવે છે. રાજ્યમાં ફેર કલ્પે સ્વીકારે એટલે માર્ગના બદલે ઉન્માર્ગમાં આવે છે. ફેરફાર સ્વીકારી નથી, નિષેધ વાળાનો તો પત્તો જ લાગે એવું નથી. ફેરફાર સ્વીકારી નથી, ફેરફાર કરીને અરવિંદ માનો, ફેરફાર કરીને નિયમ સાધુ માનો, એ ચાલે નથી. ઉન્માર્ગમાં જાય, નિષેધ સિદ્ધો કરે કારણે જોઈએ તો પ્રશ્ન જ નથી. એનો તો કોઈ ક્લાસ છે
નહીં,
એ છેલ્લા ક્લાસમાં છે, એના પછી કોઈ ક્લાસ નથી. એ પણ ઉન્માર્ગમાં જાય છે. એને તો એ તો ચોખ્ખી વાત વાત આવે છે, જીવવાણીમાં જે વાત આવે છે. ભગવાને જે સિદ્ધાંતો કર્યા, જે વસ્તુનું સ્વરૂપ કર્યું, જે માર્ગનું સ્વરૂપ કર્યું, એમાં કિંચિત માત્ર ફેર કરે. ગુરુદેવસિંહ એમ કહેતા ને સમસ્યા પ્રવચનો ચાલતા ને, આમાં એક અક્ષર એક માત્રાનો હેરફેર ચાલે એવું
નથી.
એક માત્રાનો ફેર કરે એટલે તત્વનું ખૂન થાય છે, એમ ઈજા પહોંચે છે એમ નહીં, તત્વનું ખૂન થઈ જાય છે, આખું તત્વ થઈ જાય છે. એ પણ માર્ગ માં આ મોક્ષરૂપ પરમાનંદ મંદિર નો દરવાજો સામ્ય ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટારૂપ વિતરાગ ભાવ છે, અને અહીંયા ચારિત્ર નો અધિકાર ચાલે છે. તે મુનિદશાની વાત છે, તે મુનિદશા પૂર્વ ભૂમિકામાં આવે છે, અને પછી એને મોક્ષ દશા પરમાનંદની દશા પ્રગટ થાય છે. જ્ઞાયુગ ભાવે પરિણીને વિશેષ સ્થિરતા થવાથી મુનિ દશાની વાત લેવી છે ને, એટલે પ્રથમ સમીર દર્શનના કાળે જ્ઞાયુગ ભાવે પરિણીને પછી વિશેષ સ્વરૂપ સ્થિરતા, ચારિત્રની સ્થિરતા વિશેષ થવાથી સામ્ય ભાવ પ્રગટે છે. એને સમીર દર્શન ઉપરાંત વિતરાગ ભાવની વધારે સ્થિર દશા એને સામ્ય ભાવ કહેવામાં આવે છે. અને એ સામ્ય ભાવ સ્વયં એવો ભાવ છે કે જેના સદભાવમાં એને બીજા કોઈ પંચમહાવ્રત સમિતિ વૃત્તિ અને દેવગુરુ શાસ્ત્ર સિવાયના વિકલ્પો એને પોસાતા નથી, બીજા વિકલ્પો પોસાતા નથી, એને ઉત્પન્ન પણ થતા નથી. એમ વાત છે, એમ કે પણ થોડું આટલી વસ્તુ હોય એમાં વસ્તુ ક્યાં નડે છે, પણ વસ્તુનો વિકલ્પ છે કે નહીં, આ સવાલ છે. એ વાત છે કે વસ્ત્ર સહિત મૂકી પણ વસ્ત્ર રહીત મૂકી, તો આત્માને પરદ્રવ્ય હોવાથી વસ્ત્ર નુકસાન કરતું નથી, પરદ્રવ્ય નુકસાન નથી કરતું, પણ પરદ્રવ્ય પ્રત્યેનો ગ્રહણ કરવાનો જે વિકલ્પ છે, જે વિકલ્પને સાથે શરીરની સાતા અસાતાને સંબંધ છે, અને જેને લઈને શરીરની સાતા અસાતાનો વિકલ્પ થાય છે, એ મૂળ દશામાં હતો. મને શરીરની સાતા અસાતાના વિકલ્પમાં રહેતા નથી, આવતા નથી. સાતા અસાતા થાય છે, કરી રોગ આવે, અનેક પ્રકારના ઉપદ્રવો થાય, પ્રાણીકૃત મનુષ્યકૃત એને ઉપસર્ગ કહે છે, અને પરિસર કુદરતી ઠંડી ગરમી વરસાદ અને રોગાદીનો ઉપદ્રવ થાય, પરિસર પડે, સુધાતુષાનો પરિસર પડે, તો પણ સાતા અસાતાની મુખ્યતાએ કોઈ પ્રવૃત્તિ એના વિકલ્પમાં આવીને કરતા નથી, કરતા નથી, બીજાની પાસે કરાવતા નથી, કોઈ કરે એનું અનુમોદન પણ કરતા નથી. બહુ સરસ વર્ણન કરતા કે મોઢા અમે કોળીઓ આવે કોને ન ગમે એમ કે, મોઢા સામે કોળીઓ આવે કોને ન ગમે, તો કે વિતરાગી વિતરાગ ભાવ એવો છે, મોઢા સામે કોળીઓ આવે ના આવે એની હારે કઈ લેવા દેવા નથી. એવી અંદરના આનંદની મસ્તી છે, એમ હોવાનું કારણ છે કે અંદર એટલો પ્રચુર આનંદ વર્તે છે અને આત્માનું પ્રચુર સ્વસંવેદન વર્તે છે કે એમાંથી બહાર નીકળીને સાતા સાતાની ઉપાધિ કરવાના પરિણામે એમને ઉત્પન્ન જ ન થાય, એટલી ઉપાધિ કરી જ શકે નહીં એ પરિણામમાં. જેમ આર્ય મનુષ્યને કોઈ એમ કે તું ખૂન કર ફલાણું, હાલે તને પિસ્તોલ આપીએ, છરો આપીએ, ભાઈ તમે મારું કામ નહીં, કેમ કે મારા પરિણામ નહીં ચાલે, શું કે મારા પરિણામ ચાલશે નહીં, કામ નહીં કરે મારા, મારા પરિણામ એવી રીતે કામ નહીં કરી શકે. એમ મુનિરાજ એમ કહે છે કે મારા પરિણામ કોઈ પરપદાર્થની પ્રવૃત્તિમાં અને સાતા સાતાની પ્રવૃત્તિમાં કામ જ કરી શકતા નથી ને, કામ નથી કરી શકતા. એટલી તીવ્ર કષાયમાં ત્રણ કષાયનો અભાવ થયો હોવાને લીધે એ પરિણામ એટલી મર્યાદામાં આવીને કામ કરે એ બનતું નથી. એ ત્રણ કષાયના અભાવને જેવો સમજે છે એ બરાબર આ વિષય સમજે છે, અને ત્રણ કષાયના અભાવને ન સમજે એને એ તર્ક થાય છે, પ્રશ્ન થાય છે કે આટલી પ્રવૃત્તિ થાય એમાં શું વાંધો, આટલું કરે એમાં શું વાંધો, આટલું કરે એમાં શું વાંધો, એ બની શકતું નથી. એમાં શું મકાન મારી એમાં શું વાંધો, ગામમાં આવે ને કોઈ મકાન મારી હોય તો એમાં શું વાંધો, એ પ્રશ્ન જ નથી. એ ગામમાં રહીએ ને મકાન માં આહાર પૂરતા આવ્યા હોય તો પણ આહાર કરીને પાછા જંગલમાં ગઈ જાય છે. ચક્રવર્તી હોય ને મુનિ થાય તો પછી તો પોતાનો મોટો 5-5 માઇલના બગીચા હોય છે, એને તો 6 માઇલના બગીચા મોટા ઉત્પન્ન હોય છે, એની રાજધાનીની આજુબાજુમાં મોટા મોટા બગીચાઓ બનાવડાયેલા હોય છે. એને એકાદ સારું એવી લેટેસ્ટ ઝૂંપડી બનાવી નથી એકલા એકાંતમાં, હે કે જ્યાં કાંઈ બીજી તકલીફ ન પડે, બધી સુવિધા હોય સરખી. કોઈ પણ વ્યવસ્થા મુનિને સ્વીકારી હોતી એટલો કષાય નથી એમ કે. એટલી સગવડતા ને અગવડતામાં આવવાના વિકલ્પનો ત્યાં સદભાવ નથી એવો વિકલ્પ ઉત્પન્ન થતો નથી, એવો વિકલ્પ થવાનો કષાય નથી એમ સાહેબ. એવો વિતરાગ ભાવ, નિષ્કષાય વિતરાગ ભાવને અહીંયા સામ્ય ભાવ કહેવામાં આવે. આ સામ્ય ભાવ રોગ થાય તો પણ લબ્ધી વૃત્તિ હોય તો એનો ખ્યાલ ન હોય કેટલાક કે આ રોગ મટાડવાની લબ્ધી પોતાને જ પોતાને છે, વિકલ્પ ન કરવો પડે, શ્વાસોશ્વાસ માત્ર થી દૂર થઈ જાય એમને વિકલ્પ સુધા આવતો નથી. અને આવે તો એ કષાય છે, એ કષાય છે, એમાં ત્રણ કષાયનો અભાવ રહેતો નથી, સંગલન કષાયના મંડ ઉદયમાં પરિણમે છે, એમને એટલો તીવ્ર કષાય આવતો નથી. અને એથી એ દુઃખી નથી પણ એ સુખી છે, શાંતિમાં શાંતિના ફુવારા અસંખ્ય પ્રદેશેથી ઉત્પન્ન થાય છે. મુનિરાય એમાં સ્નાન કરે છે, શાંતિના ફુવારામાં પ્રદેશે પ્રદેશેથી શાંતિના ફુવારા છૂટે છે અને એમાં એ સ્નાન કરે છે. એમાં એને ક્યાંય દુઃખની વાત છે એવો ન હોય ને, હોય બે હોય, બે બને, કોઈ મુનિને ખ્યાલ આવે, કોઈ મુનિને એવો ખ્યાલ નથી પણ આવતો ને પોતાની સાધનામાં જ આગળ વધી જાય છે, ન ખ્યાલ આવે. ખ્યાલ હોય તો એનો ઉપયોગ ન કરે, ન ખ્યાલ હોય તો ઉપયોગ કરવાનો તો પ્રશ્ન રહેતો નથી, પણ ખ્યાલ હોય તો એ ઉપયોગ કરે નહીં, ઉપયોગ કરવાની વૃત્તિ થાય એટલે મુનિ પણ આનો નાશ થાય. કેમ કે વિષ્ણુકુમાર બીજા મુનિઓએ કહ્યું કે મુનિરાજ આપની પાસે આ લબ્ધિ છે અને આ બધા મુનિઓનો ઉત્સર્ગ ટાળો, નહીતર આ 700 મુનિઓનો કચ્છર ઘાણ નીકળે છે, એમને વિકલ્પ પૂછો તો સાચી છે. બધા મુનિ બચી જતા હોય તો લાવ મારી લબ્ધિનો ઉપયોગ કરવો, બે મુનિ દશા
ખરેખર
તો લઈ જઈએ, એમાં તો પ્રશ્ન નથી કાંઈ, તો એ વખતે તો દશામાં નાશ થાય છે. કેમ કે મુનિની પ્રવૃત્તિ યોગ્ય નથી, છતાં પ્રવૃત્તિ થાય, વિકલ્પ થાય, મને દશાથી ચ્યુત થાય, સમય દર્શનથી ચ્યુત ન થાય. એટલે વળી પાછા એ માર્ગમાં એ પગથિયા છઠ્ઠા સાતમા ગુણ સ્થાનનું પગથિયું નીચે ઉતરી ગયું, ચોથા ગુણ સ્થાને આવે છે. વળી પાછો પુરુષાર્થ માંડીને છઠ્ઠે સાતમા ગુણ સ્થાને આરોપ થાય છે. શ્રદ્ધાથી ચ્યુત થવાનું કોઈ કારણ નથી, એ તો જે ધર્મની રક્ષા કરવાનો વિકલ્પ છે. ધર્મથી વિરોધી જાય તો શ્રદ્ધા થાય, જે ગુરુ શાસ્ત્ર કોઈ રીતે એની વિરુદ્ધ જાય તો શ્રદ્ધા છૂટે, કે એમાં ફેરફાર કરે તો શ્રદ્ધા છૂટે. તો અહીંયા તો રક્ષાનો ભાવ છે, મુનિઓની રક્ષા કરવી છે, એટલે એને કઈ શ્રદ્ધા છૂટવાનો પ્રશ્ન રહેતો નથી. ના, એટલે પોતાને શું છે કે એને બચવાનું તો એક પ્રકારની આયુષ્ય બધાની હોય છે, આ પ્રસંગ પણ બનવાનો હોય છે, આપનો વિકલ્પ નિમિત્ત થાય છે, એ સમજે છે. નિદર્શન છે એટલે સમજે છે કે આ તો વિકલ્પ માત્ર છે, પણ એ રીતે યુગાનો જે વૃદ્ધિ પુણ્યનો યોગ છે, વૃદ્ધિ એટલે પુણ્યનો યોગ છે, કે વિકલ્પો આવતા જ આ બધાનું રક્ષણ થઈ જશે. પણ હું કરી શકું છું અને મેં કર્યું એ વાત પણ એને ત્યાં નિદર્શનના સદભાવને લઈને હોતી નથી. સમ્ય જ્ઞાન હોય છે એટલે એનું કોઈ જ્ઞાન વિપરીત થતું નથી, શ્રદ્ધા વિપરીત થતી નથી. જાણે છે કે ચારિત્રમાં વિપરીતતા છે, એટલે એ કર્તવ્ય નહોતી, પણ છતાં મારાથી રહેવાયું નહીં, એ દશાથી મારામાં વિતરાગતાથી રહી શકાયું નહીં, એટલે અસ્થિરતા આવી. અસ્થિરતા આવીને વિકલ્પ થયો, વિકલ્પ થયો અને બારમાં જે બનવાનું હતું એ પુણ્ય અનુસાર બેનું, સૌ સૌના પુણ્ય અનુસાર અને સૌના આયુષ્ય અનુસાર બેનું છે, એમાં હું કઈ કરતા હતા નથી. મેં બચાવવા એ વાત ત્યાં છે, અહીં તો થોડુંક કરે ત્યાં એને એમ થઈ જાય કે હું કરું છું, હું કરું છું, હું એવું નથી. ઉપેક્ષા કરીને બીજા રાગમાં રહે તો દોષ લાગે, દોષ રાગમાં લાગે છે, વિતરાગતાનો દોષ લાગતો નથી. કે બીજા 700 મુનિઓમાં ઘણા બુદ્ધિધારી છે, શું પણ એ કોઈને દોષ નથી લાગતો, કેમ કે એ પોતાના આનંદમાં પોતાની વિતરાગતામાં બિરાજમાન રહે છે, તો એ 700માંથી કોઈને દોષ નથી લાગતો. અને આને વિકલ્પ ઉઠે છે, દોષ લાગે છે, ગુણ છે એમ નથી કેવું, એ પણ અવગુણ છે. આ કાળની અંદર તો છઠ્ઠા સાતમાંથી કોઈ આગળ જતું જ નથી, એટલે ચૂપ થઈને આયુષ પૂર્ણ થાય ત્યારે ચતુર્થ ગુણ સ્થાને દેવલોકમાં જાય છે. ત્યાં ચોથું ગુણ સ્થાન હતું, ત્યાં તો પાંચમું પણ હતું. પણ એ બધું ઉપાયું છે, જેવો સાધક દશામાં પ્રવેશ કરીને અસંખ્ય સમયમાં સિદ્ધ થવાના છે, એની વચ્ચે આવું થોડું ઉપર નીચે જવાનું થાય પરિણામની અંદર, અને એને લઈને થોડો સમય લાગે, કોઈ બે ભાવ લાગે, તેવી કોઈ ગણતરીનો વિષય નથી. એ કોઈ ગણતરીનો વિષય ખરેખર કોઈ મુખ્યતા હોઈ શકે નહીં, જાણવાનો વિષય છે. પરમાણુ મંદિરના પ્રવેશ દ્વારરૂપ જે સામ્ય ભાવ છે, ચારિત્ર દશા છે, એ પ્રત્યય છે, અને પછી પરમાનંદની દશા પ્રગટ થાય છે. એમ જેવું કે દરવાજો કહીને પછી પ્રગટ થાય છે, એ પૂર્વક્રમનો અવિનાભાવી સંબંધ છે. એમને સીધું કોઈને પરમાનંદ અને મુક્તિની દિશા પ્રગટ થતી નથી. પ્રશ્ન પૂછે છે અન્ય મતમાં કેમ મુક્તિ ન થાય, કે અન્ય મતમાં આવું ચારિત્ર અંતરબાહ્ય ચારિત્ર જ ક્યાંય જોવામાં આવતું નથી, તો જેની પાસે આગળની નીચેની દશા નથી એની નીચે ઉપરની દશા ક્યાંથી આવી જાય, એ આવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે એમ કહેવામાં આવે. અત્યારે ક્યાંય ધર્માત્મા જોવામાં આવતા નથી. વિશ્વમાં આપણે આવાગમન કરી શકીએ એની લગભગ 6 અબજ ની વસ્તી છે, 600 કરોડ થયા ને, 1 કરોડ એટલે 1 અબજ થયા ને, 600 કરોડ લગભગ આસપાસના સંખ્યાને મનુષ્યમાં આંગળીને લીધે ગણાય એમ એકાદ ધર્માત્મા હોય, જાણે અજાણે કોઈ બીજા હોય તો જાણે અજાણે અપવાદ ખાતર લેવાય, એ તો દુષ્કાળ જ કહેવાય ને. સમાગમ કરે તો એને બીજ જ્ઞાન મળતા એ બીજ માંથી વર્ગો થાય, મુક્તિ થાય, એટલું નિમિત્તત્વ જોઈને કહેવામાં આવે
છે.
બીજ જ્ઞાન એટલે સ્વરૂપ નું બીજ રોપાઈ જાય, સ્વભાવ નું બીજ રોપાઈ જાય, જે જ્ઞાન છે એનું જ્ઞાન થાય, એને બીજ જ્ઞાન કહે છે. એને પછી એને અંતર પ્રયત્ન છે, એને અનુભવ થઈ જાય છે. વર્ણન છે 175 માં આવી
ગયું,
એ વિષય વારંવાર ફરીને પ્રવચનમાં આવતો હશે કે તરત આવશે. ચૈતન્યની સ્વાનુભૂતિ ખીલેલા નંદનવનમાં સાધક આત્મા આનંદમય વિહાર કરે છે. આ સાધક આત્મા ક્યાં વિહાર કરે છે? બારમાં ક્યાંય વિહાર કરતા ગુરુદેવ નો વિહાર થયો, અહીંથી અહીંયા ગયા, અહીંથી અહીંયા ગયા, એ તો સ્વાનુભૂતિના આનંદમય નંદનવનમાં વિહાર કરે છે. મુક્તિ મુક્ત દશાનો વિજય ધ્વજ લહેરાવતા લહેરાવતા આવે છે. દ્રવદ્રષ્ટિ પ્રકાશ મુક્તિદૂત છે ગુરુદેવ નો, મુક્તિદૂત મુક્ત દશાનો વિજયનો ધ્વજ લહેરાવતા લહેરાવતા મોક્ષ પ્રત્યે આગળ વધી રહ્યા છે, મુક્ત દિશા પ્રત્યે આગળ વધી રહ્યા છે, સ્વાનુભવમાં આગળ વધી રહ્યા છે, એવી દ્રષ્ટિથી જોવે છે. જોવા જોવાની દ્રષ્ટિ દરેકની પોતાની યોગ્યતા અનુસાર હોય છે. અહીંયા સાધક જીવને આ દ્રષ્ટિએ જોવે છે કે ચૈતન્ય સ્વાનુભૂતિ રૂપ નંદનવન ખીલી ઉઠ્યું છે, એ સ્વાનુભૂતિમાં અનંતગુણના પત્ર પુષ્પ ફળ વગેરે ખીલી ઉઠ્યા છે, દિવ્ય ગુણો ખીલી ઉઠ્યા છે, અને એમાં આનંદની મુખ્યતા છે. સાધક આત્મા આનંદમય આનંદ વિભોર થઈને એમાં વિહાર કરે છે, એને કોઈ જગતને પછી તમારે તેમ દુનિયામાં જેમ જેને ઠીક પડે એમ કરે, યોગ્યતા અનુસાર પોતે પોતાના આનંદમાં બિરાજમાન છે. કાંઈ કોઈની ચિંતાને ઉપાધિ કરવાની અમને જરૂર નથી. ફલાણા માણસ આમ વિરોધ કરે છે ને, એનામાં મારે કાંઈ લેવા દેવા નથી, તો આ ભક્તિ તો મારી કરે છે ને, તો કઈ એનામાં મારે કાંઈ લેવા દેવા નથી. એ તો ચૈતન્યનું સ્વાનુભૂતિનું નંદનવન અંદરમાં ખીલી ગયું છે, અને એની અંદર એ આનંદથી આનંદની મસ્તીમાં મોજ કરે છે, વિહાર કરે છે. ત્યાંથી એમને બહાર જવું બધું નથી. બહાર આવતા હવે ચિંત દશા નથી, કઈ અરિયંત દશા નથી, એટલે થોડું બહાર પરિણામ આવે છે, પણ એ બહાર આવે છે એમાં ક્યાંય ક્યાંય રસ લાગતો નથી. નિરસ દશા છે, ઉદાસીન ભાવ છે, ઉપેક્ષા ભાવ છે, ક્યાંય રસ લેવાનું મન થતું નથી. એવી દશામાં સાધક છે એ પરિણમન કરે છે, એના પરિણમનને વિહાર કહેવામાં આવે છે. વિહાર એટલે ચાલ, પરિણામ પણ ચાલ કહેવામાં આવે છે. પોતે પોતામાં અંતરવાય ઉપરમાં એમ લીધું, અસ્થિથી ઉપર લીધું છે. જેને ચૈતન્ય ઘર મળી ગયું છે 174 માં, તેને ઉપયોગ બહાર જાય ત્યારે પણ શાંતિ રહે છે, કેમ કે એટલી અશાંતિ થતી નથી. જે બીજાને બહારના વિષયમાં રસ લઈને જે અશાંતિ ઉત્પન્ન થાય, એવો રસ એમને આવતો નથી. એ નાસ્તિથી વાત છે, એવો રસ આવતો નથી એટલે એમને અશાંતિ થતી નથી. પોતાની એમને અંદરની શાંતિની ધારા તો ચાલુ હોય છે, એ ધારાનો કાંઈ નાશ થતો નથી.
બરોબર,
માટે શાંતિ જ રહે છે એમ ગણવામાં આવે છે. અલ્પ અશાંતિને ગણવામાં આવતી નથી. એ રીતે બે વાત એક જ છે, પણ અસ્થિ નાસ્તિથી લીધી છે. 174માં અસ્થિ લીધી છે, અહીંયા નાસ્તિથી વાત લીધી છે. બહાર આવતા એમને ક્યાંય રસ લાગતો નથી. કાલે સમૃદ્ધિની વાત કરતી કે પ્રશ્નના ઉત્તર દેવામાં પણ અમને પત્ર લખવાની પ્રવૃત્તિ થતી નથી. દિવસોના દિવસો નીકળી જાય છે, પણ અંદરના સ્વાનુભૂતિના બાદમાં જે વિહાર કરે છે એને બહારમાં આવવું ગમતું નથી. મસ્ત
દેખાવ
રસ બહારમાં નથી,
પરિપૂર્ણ રસ અંદર,
રસ પોતામાં છે, પોતાના અનુભવ રસમાં, આનંદ ગુણના રસમાં મસ્ત થઈને પડેલા છે. એને બહારની કડાકમાં ફાવતો નથી.